રોમનોને અધ્યાય 11. તેથી હું પૂછું છું, શું દેવે પોતાના લોકને તજી દીધા છે? ના, એવું ન થાઓ, કેમ કે હું પણ ઈસાએલી ઇબ્રાહીમના વંશનો અને બિન્યામિનના કુળનો છું. પોતાના જે લોકોને દેવે અગાઉથી પસંદ કર્યા હતા તેઓને તેણે તજી દીધા નથી. વળી એલિયા સંબંધી ધર્મશાસ્ત્ર શું કહે છે એ તમે જાણતા નથી? તે ઈસાએલની વિરુદ્ધ દેવને એવી વિનંતી કરે છે કે હે પ્રભુ, તેઓએ તારા પ્રબોધકોને મારી નાખ્યા છે અને તારી વેદીઓને ખોદી નાખી છે. હું એકલો રહ્યો છું અને તેઓ મારો જીવ લેવા માગે છે. પણ દેવવાણી તેને શું કહે છે? મેં મારે સારું 7000 પુરુષોને રાખી મૂક્યા છે કે જેઓ બાલની આગળ ઘૂંટણે પડ્યા નથી. એમ જ હાલના સમયમાં પણ તેણે કૃપા કરીને પસંદ કરેલા કેટલાકને રહેવા દીધા છે. પણ જો એ કૃપાથી થયું તો તે કરણીઓથી થયું નથી, નહીં તો કૃપા તે કૃપા કહેવાય જ નહીં. તો આપણે શું સમજવું? ઈસાએલ જે શોધે છે તે તેઓને પ્રાપ્ત થયું નથી, પણ પસંદ કરેલાઓને પ્રાપ્ત થયું છે અને બાકીના હૃદયોને કઠણ કરવામાં આવ્યા છે. લખેલું છે કે દેવે તેઓને આજ દિન સુધી મૂઢમતી આત્મા, ન દેખે એવી આંખો તથા ન સાંભળે એવા કાન આપ્યા છે. દાઉદ પણ કહે છે કે તેઓની મેજ તેઓને વાસ્તે જાળ, પાશ, ઠોકર તથા પ્રતિફળ રૂપ થાઓ. તેઓ દેખે નહીં એવી તેઓની આંખો અંધકારમય થાઓ અને તેઓની પીઠ તું સદા વાંકીવાળ. ત્યારે હું પૂછું છું કે તેઓ પડી જાય એ માટે તેઓએ ઠોકર ખાધી? ના, એવું ન થાઓ, પણ ઉલટું તેઓના પડવાથી તેઓમાં, એટલે ઈસાએલીઓમાં, ઈર્ષા ઉત્પન્ન થાય એ માટે વિદેશીઓને તારણ મળ્યું છે. હવે જો તેઓનું પડવું જગતને સંપત્તિરૂપ થયું છે અને તેઓની હાનિ વિદેશીઓને સંપત્તિરૂપ થઈ છે, તો તેઓનો સંપૂર્ણ ઉદ્ધાર કેટલો બધો અધિક સંપત્તિરૂપ થશે. હું તો તમો વિદેશીઓને કહું છું, હવે હું વિદેશીઓનો પ્રેરિત છું, એથી હું મારું સેવા કાર્ય મહત્વનું માનું છું, જેથી હર કોઈ પ્રકારે મારા સ્વજાતિઓમાં ઈર્ષા ઉત્પન્ન કરીને હું તેઓમાંના કેટલાયકને બચાવું. કેમ કે જો તેઓને તજી દેવાથી જગતનું દેવની સાથે સમાધાન થયું, તો તેઓનો અંગીકાર કરવાથી મૃત્યુમાંથી જીવન સિવાય બીજું શું થશે? વળી જો પ્રથમ ફળ પવિત્ર છે તો આખો લોંદો પણ પવિત્ર છે, અને જો જળ પવિત્ર છે તો ડાળીઓ પણ પવિત્ર છે. પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવી અને તું જંગલી જૈતૂન છતાં તેઓમાં કલમરૂપે મેળવાયો અને જૈતૂનની રસ ભરેલી જળનો સહભાગી થયો, તો એ ડાળીઓ કરતાં અધિક છું એવો તું ગર્વ ન કર. પરંતુ જો તું ગર્વ કરે તો જડને તારો આધાર નથી, પણ તને જડનો છે. વળી તું કહેશે કે હું કલમરૂપે મેળવાઉં માટે ડાળીઓને તોડી નાખવામાં આવી. વારુ, તેમના અવિશ્વાસને લીધે તેઓને તોડી નાખવામાં આવી, અને તું તારા વિશ્વાસથી સ્થિર રહે છે. ગર્વિષ્ઠ ન થા, પણ ભય રાખ. કેમ કે જો દેવે અસલ ડાળીઓને બચાવી નહીં તો તે તને પણ બચાવશે નહીં. તેથી દેવની મહેરબાની તથા તેની સખ્તાઈ પણ જો જેઓ પડી ગયા તેઓના ઉપર તો સખ્તાઈ, પણ જો તું તેની મહેરબાનીમાં ટકી રહે તો તારા ઉપર દેવની મહેરબાની, નહીં તો તને પણ કાપી નાખવામાં આવશે. પણ જો તેઓ પોતાના અવિશ્વાસમાં રહેશે નહીં તો તેઓ કલમરૂપે મેળવાશે, કેમ કે દેવ તેઓને કલમરૂપે પાછા મેળવી શકે છે. કેમ કે જે જૈતૂનનું ઝાડ કુદરતથી જંગલી હતું તેમાંથી જો તને કાપી કાઢવામાં આવ્યો અને સારા જૈતૂનના ઝાડમાં કુદરતથી વિરુદ્ધ તને કલમરૂપે મેળવવામાં આવ્યો, તો તે કરતાં એ અસલ ડાળીઓ પોતાના જૈતૂનના ઝાડમાં કલમરૂપે પાછી મેળવાય એ કેટલું વિશેષ શક્ય છે. કેમ કે હે ભાઈઓ, તમે પોતાને બુદ્ધિમાન ન સમજો માટે વિદેશીઓની સંપૂર્ણતા માહે આવે ત્યાં સુધી ઈસાએલમાં કેટલેક ભાગે કઠિનતા થઈ છે. એ રહસ્ય વિશે તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી. અને પછી તો તમામ ઈસાએલ તારણ પામશે. લખેલું છે કે સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે, તે યાકૂબમાંથી અધર્મને દૂર કરશે, હું તેઓના પાપનું નિવારણ કરીશ, ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂર્ણ થશે. સુવાર્તાના સંબંધમાં તો તમારી ખાતર તેઓ દેવના શત્રુ છે ખરા, પણ પસંદગીના સંબંધમાં તો પૂર્વજોની ખાતર તેઓ તેને વ્હાલા છે, કેમ કે દેવના કૃપાદાન તથા તીણું રદ જાય એવા નથી. કેમ કે જેમ તમે પહેલાં દેવ પ્રત્યે અનાજ્ઞાંકિત હતા, પણ હમણાં તેઓના અનાજ્ઞાંકિતપણાને લીધે તમે દયાપાત્ર બન્યા, એમ જ તમારા પર દર્શાવેલી દયાને લીધે તેઓને પણ હમણાં દયાદાન મળે એ માટે તેઓ પણ હમણાં અણકહ્યાગરા થયા છે. કેમ કે દેવ બધા ઉપર દયા કરે એ માટે તેણે બધાને અવિશ્વાસને આધીન ઠરાવ્યા છે. આહા, દેવની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેના ઠરાવો કેવા ગૂઢ ને તેના માર્ગો કેવા અગમ્ય છે! કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે, અથવા તેનો મંત્રી કોણ થયો છે, અથવા કોણે તેને પહેલાં કંઈ આપ્યું કે તે તેને પાછું ભરી આપવામાં આવે? કેમ કે તેનામાંથી તથા તેના વડે તથા તેને અર્થે સર્વસ્વ છે, તેને સર્વકાળ મહિમા હો. આમીન.